તારીખ 29/8/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બુલ નંબર 190 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 143.
પોતાના દુકાળનો વિચાર કરવામાં આવ્યો, પોતાના કલ્યાણ વિશે કઈ ને કઈ કરવા માંગતો છું, બહાર ની બહાર બધું કરે છે પણ અંદર નું આત્મા કામ કરતો, કાર્ય જે અંદર નું કરવાનું છે જેના ઉપર આત્મહિત નો આધાર છે એ કાર્ય થાય નહીં, બાકી ગમે તે કાર્ય થાય તો એ સિવાય સંસારનો નાશ થાય એવું બન્યું. અને સંસારનો નાશ ન થાય તો અનેક પ્રકારના શુભ પરિણામને એના ફળ થાય કરવાનું પૂરું થાય, તેથી આત્માને કોઈ લાભ થતો નથી. અથવા વર્તમાનમાં કે ભવિષ્યમાં આત્માને આત્માનું સુખ કે આત્માની શાંતિ પ્રગટ ન થાય તો જે કાંઈ કર્યું તે શું કામનું છે, સંજીવને કામમાં આવે કે કાંઈ કામમાં આવે
નહીં,
એ વિભાગ પડે છે. એક તો કાર્યનો વિભાગ એવો છે કે જીવ પોતાના સ્વરૂપના અંતર્મુખી દર્શનજ્ઞાન ચારિત્રના પરિણામ કરે અને નિર્દોષતાને સાધે, વિતરાગતાને સાધે, સુખ શાંતિને સાધે અને અલ્પકાળમાં સંસારને કરી જાય, એમાં પછી અનંતકાળ લાગતો નથી.
બરોબર,
કાર્ય કરવું એ વિષયમાં જીવ પોતે અજાણ હોવાને લીધે કાર્ય તો કરે છે, ધાર્મિક પ્રવૃત્તિ તો કરે છે પણ બધું બહાર પરાશ્રિત પરિણામ કરે છે, મન વચન કાયાને આશ્રિત પરિણામ કરે છે, બહુ રીતે દેવગુરુ વિતરાગી દેવગુરુ શાસ્ત્રને આશ્રિત પરિણામ કરે છે, પણ એ દેવગુરુ શાસ્ત્ર અંતર્મુખ કાર્યનો જે સંકેત કરે છે એના ઉપર એનું ધ્યાન જતું નથી. લાગે છે એને એટલું તો બીજું લાગે છે કે જગતમાં જે કોઈ ધર્મના ક્ષેત્રમાં દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ છે આવી નિર્દોષી અથવા વિતરાગી નિર્દોષ દેવ વિતરાગી નિર્ગુણ ગુરુ કે વિતરાગી શાસ્ત્ર સિદ્ધાંતો એમ જોવામાં આવતા નથી.
બરાબર,
તેથી આ કારણ છે, સ્પષ્ટ છે. તો પણ કેવળ એ દેવગુરુ શાસ્ત્રને આશ્રિત પરિણામ થાય અમારી આજ્ઞા અમારો નિર્દેશ કે અંતર્મુખ થાય છે, પરંતુ એ વાત જ અમારી કહેવાની ચૂકી જાય તો ભૂલી જાય છે, અવગણના કરી લે તારી માનેલી અનાદિની જે બાહ્ય ક્રિયા પરિણામની અને મનવસન એક જૂની ક્રિયામાં તું વળગ્યો રહે એમને, અમારી આજ્ઞા માને તો અમને માની સારી વાત, પણ અમે કેમ માની કે કેમ સ્વીકારીએ? જે જીવને સંસારનું કારણ શું છે એવું કઈ ખ્યાલ આવે ત્યારે આમ વિચારે કે અનાદિકાળથી વર્તમાન કાળ પર્યંત જેટલું બધું કર્યું એ બધું આત્માના અંતર્મુખ સ્વભાવને છોડીને એ પ્રત્યેના અંતર્મુખની દિશા નહીં ગ્રહણ કરીને દિશા જ મળી નથી. બહાર ને બહાર નું બધું કર્યું છે, ગ્રહણ કર્યું જેટલું કર્યું છે એ બધું બહાર ને બહાર કર્યું. એમાં એક બોલ લીધા છે કે બહારનું જ્ઞાન કર્યું, બહારનું જ્ઞાન કર્યું છે ભલે સિદ્ધાંત શાસ્ત્ર વિપ્રાજ્ઞા છે તો પણ એને બહારનું જ્ઞાન કર્યું, બહારનું જ્ઞાન કર્યું કે જ્ઞાનનું જ્ઞાન ન કર્યું. શાસ્ત્રના અભ્યાસને જ્ઞાનાભ્યાસ કહે છે, પણ જ્ઞાનાભ્યાસના બે અર્થ થાય છે. એ તો જ્ઞાન જ્ઞાનનો પરિચય કરીને જ્ઞાનાનુભવ કરે છે જ્ઞાનાભ્યાસ છે, અને એક શાસ્ત્રનો અભ્યાસ થાય તે જ્ઞાનાભ્યાસ વ્યવહારે કહેવામાં આવે છે. વિશેષ રીતે જ્ઞાનાભ્યાસ છે પણ વ્યવહારે કહેવામાં આવે છે કોને? કે જેને આવો અંતર જ્ઞાનાભ્યાસ છે એનો ઉપયોગ નિરંતર ને રહેતો હોય ત્યારે ઉપયોગ બહાર જાય છે, અને આ જ અંતર્મુખ જ્ઞાનાભ્યાસને કહેનારા જે વચનો એનું જ પરિચર્યન કરે છે, એના જ ચારે પડખેથી પાયાને દ્રઢ કરે છે ત્યારે એના ઉપર વ્યવહાર કરવામાં આવે છે. એ બેમાંથી એકે પ્રકારનો હોય અને કેવો શાસ્ત્રનું અધ્યયન સૌક્ષમની શક્તિ, ધારણાની શક્તિ, જ્ઞાનની જે પ્રગટ હોય એના આધારે માત્ર શાસ્ત્રનું અધ્યયન થાય તો એ બધું બહારનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન નથી, અંદરનું જ્ઞાન નથી, અને એ જ્ઞાન આત્માને ભૂતકારી કે સંસ્કારી થતું નથી. પંડિત શ્રી રાજમુજી રાજમુજી પંડિત પરસ્મિતાના પહેલા પ્રશ્ન કે છ ગ્રહને જાણતા જાણનારને જ્ઞાને નથી અને જાણનારને સુખે છે. અધ્યાત્મનો બહુ સારો સંકેત છે. જે છ ગ્રહ છે જિનાગમ સિવાય ક્યાંય નથી, કેવળ જિનાગમનો જે છ ગ્રહનો સિદ્ધાંત છે એટલે જિનાગમના અભ્યાસી જીવોને કહ્યું છે એ વાત સ્પષ્ટ છે
બરાબર,
અને અન્ય મતીને કહ્યું છે વેદાંતાદી માટે સ્નેહને કહ્યું છે એ વાતો હોય તે પણ જેમાં છ ગ્રહનું નિરૂપણ છે એને વાત કરે. એ બધું બહારનું જ્ઞાન છે અને એ બહારનું જ્ઞાન શાસ્ત્ર અનુસારું શાસ્ત્રને અનુકૂળ હોય તો એ જ્ઞાન આત્માને સુખનું કારણ થતું નથી, અને જે જ્ઞાન આત્માને સુખનું કારણ ન થાય એટલે કે સુખનું કારણ ન થાય તો દુઃખનું કારણ થાય, બેમાંથી એક કારણ છે, ત્રીજું તો કારણ છે નહીં. કાં તો જ્ઞાન સુખનું નિમિત્ત પડે, કાં તો જ્ઞાન દુઃખમાં નિમિત્ત પડે. તો અનાદિથી સંસારી જીવને એનું મતિ સુખ જ્ઞાન દુઃખમાં જ નિમિત્ત થઈ ગયું છે. જે જાણે છે એનો રાગ દ્વેષ કરે છે, જે જાણે છે એનો રાગ દ્વેષ કરે છે. જે વિપરાત ભાવે અંતર સુખની ઉત્પત્તિ વિપરાજી સુખની ઉત્પત્તિ ન કરે એ જ્ઞાન ત્યાં સુધી એ જ્ઞાન બહારનું જ્ઞાન છે અને એ જ્ઞાન દુઃખનું ઉત્પાદન છે. નિમિત્ત પડે છે, નિમિત્ત પડે છે. જ્ઞાન છે એ નિમિત પડે છે. આમ તો ગુણ બંને સ્વતંત્ર, સુખગુણ સ્વતંત્ર, જ્ઞાન ગુણ સ્વતંત્ર, પણ જીવના પરિણામમાં જ્ઞાનની પ્રધાનતા છે. અથવા જીવ જે પદાર્થ છે એ જ્ઞાન સ્વભાવી પદાર્થ છે, અથવા જ્ઞાન પ્રધાન દ્રવ જીવ દ્રવ એ આત્મ પદાર્થ છે, અને એ જ્ઞાન સ્વતંત્ર પ્રકાશક હોવાને લીધે અન્ય જીવનો સંપર્ક કરે છે, યથાર્થ પ્રવૃત્તિ કરે તો એ સુખનું કારણ થાય, અયથાર્થ પ્રવૃત્તિ કરે તો એ દુઃખનું કારણ થાય, જે નિમિત્ત થાય. શું કહે છે કે બહારનું જ્ઞાન કર્યું, જેથી શાસ્ત્રનું જ્ઞાન કર્યું, એ જ્ઞાનનું જ્ઞાન નહીં થતા, જ્ઞાનનું વેદન નહીં થતા, જ્ઞાનનું અનુભવન નહીં થતા, જે કરીને એ બધું બહારનું જ્ઞાન કર્યું. સમયસારને 206 નંબરની ગાથા એટલા માટે બહુ સુંદર ગાથા લીધી છે કે જે આ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે, આ જ્ઞાન છે એટલું જ અનુભવ કરવા યોગ્ય છે, અનુભવનીય છે, એટલું જ કલ્યાણકારી છે, અને એટલું જ આત્માને પણ સંતોષનું કારણ, સુખનું કારણ છે. એટલે જ્ઞાનને છોડીને આગળ ક્યાંય પણ જવા જેવું જોડે સંસારનું કારણ છે. બહારનું જ્ઞાન એ સંસારનું કારણ, બહારનું ધ્યાન એ સંસારનું કારણ, અને બહારનું મુનિ પણ એટલે ચારિત્ર એ પણ સંસારનું કારણ, ત્રણે સંસારનું કારણ. જો આત્માના મોક્ષને અર્થે એ કારણ ન થાય, નિયમ છે એ સંસાર. બે જ માર્ગ છે, આમ જો સમગ્ર રીતે વિચારીએ તો બે જ માર્ગ છે, ત્યાં સંસાર માર્ગ છે, ત્યાં મોક્ષ માર્ગ છે. ત્રીજો માર્ગ નથી કે સંસાર માર્ગ ને મોક્ષ માર્ગ સિવાય પણ કોઈ ત્રીજો રસ્તો સમીપ એટલે એમ કહ્યું સર્વ જ્ઞાનીઓ અનંત જ્ઞાનીઓનો આ વિષય ઉપર જરા વજન છે કે અનંતકાળથી પરિભ્રમણ કરતા એવા આદમીને માર્ગ નથી મળ્યો, અને માર્ગ નહીં મળવાને લીધે એને જે કાંઈ કર્યું છે એ બધું બહારનું બહારનું કર્યું, જ્ઞાન કર્યું બહારનું, ધ્યાન કર્યું બહારનું, ચારિત્ર લઈને સંયમ આદિ વ્રતાદિ મુનિપણાના મહાવ્રતના કાર્યો એ બધા પણ બહારમાં બહાર વિચારણીય વિષય એટલો છે કે હું હવે અંદરનું કાર્ય કરું છું કે બહાર. શાસ્ત્ર વાંચું મુખ્યપણે આપણે શાસ્ત્ર જૈનનો વ્યવહાર છે, તો હું શાસ્ત્ર વાંચું છું એ માટે અંદરનું કાર્ય થાય છે, પરંતુ બહારનું બહારનું શાસ્ત્ર ભારે વાંચું છું, બુદ્ધિ લગાવું છું, વિચાર લગાવું છું, મોટી સદજ્ઞાનનો વ્યાયામ જરૂર થાય છે, પણ કાંઈ અંદરનું કાર્ય થાય છે કે નથી થતું. અંદરનું કાર્ય થાય અને અંદરનો વિશ્વાસ અંદરનું કાર્ય ન થાય એને એક અવિશ્વાસ ઉભો થતું હશે કે નહીં થતું હશે, મારું હું કાર્ય તો કરું છું પણ આમાં મારું કલ્યાણ થતું હશે કે નહીં થતું હશે, એક શંકા રહે છે. કોઈને શંકા ન રહીએ તો એવો ભ્રમ ગ્રસ્ત થઈ જાય છે, તો હું કરું છું એને લઈને મને કંઈક ને કંઈક તો લાભ ઊંડો ઊંડો થતો હતો છે, નથી થતો હશે, થાય છે ન થતો હશે, પણ જ્યાં સુધી નિશંક પ્રતીતિ અંદરથી આત્મા સાક્ષી ન પૂરે ત્યાં સુધી બહારના કાર્યમાં સંતોષ ભૂલથી પણ થાય તો કેવળ એ ભ્રમ છે, અને સંસાર પરિભ્રમણનું કારણ એટલું ને એટલું એવું ને એવું એવું છે, એમાં કાંઈ ફેર પડતો નથી. સુંદર બોલતા કે અનાદિકાળથી બધું બહારનું બહારનું શરૂ કર્યા કર્યું છે, જ્ઞાન પણ બહારનું કર્યું, ધ્યાન પણ બહારનું કર્યું, ધ્યાન કરે છે પરિણામ પાછા વિશેષ ચંચળતાને ધારણ કરી લે છે એનો પોતાનો ખ્યાલ રહેતો નથી. 190 બોલતા 190 કે મેં ઘણું કર્યું, મારા આત્માના કલ્યાણ માટે હું કાંઈ કર્યા વિનાનો રહ્યો નથી. મેં કર્યું છે, મારી શક્તિ છે, હું પૂરું કર્યા કરું છું, હું કરી ચૂક્યો છું. ખરેખર સંસાર પરિભ્રમણમાંથી કાંઈ ફેરફાર કરવાનું કારણ બન્યું હતું, પણ એ માની લઈ લીધું જોઈએ અને એમને મળ્યું. અનંત વાર મનુષ્ય ભાવ મેળવ્યો હોવા છતાં જીવ એ મનુષ્ય આવીને બીમારી પોતાનું વિજ્ઞાન છે, પોતાની ભાવનાની મારું મારે કરી જ લેવું છે, શુદ્ધ કરી લેવું છે. એ જે આતરડીમાંથી જે આત્મભાવના થાય છે, જેમ કે આતરડીને અંતરની ભાવના ઉત્પન્ન થાય છે, રાગદ્વેષમાંથી જન્મેલી નહીં પણ ચૈતન્યની ચૈતન્યમાંથી જન્મેલી ભાવના એમ છે. કૃષ્ણ કહીએ મૂલ્ય વચનો આવી જાય છે. એને લઈને જે બહારનું બહારનું અથવા ઉપર ઉપર પણ કરે છે, અંદરનું જે મિથ્યાત્મની ગાંઠ છે અથવા એ પોર છે જેને ભેદીને છેદીને અંદર જવાનું છે, ત્યાં સ્પષ્ટ પણ થતો ઉલટાની આવી ભ્રમણાને લીધે મેં એને માની લીધું કે મેં ઘણું કર્યું. એવી ભ્રમણાને લીધે જીવને એ ગાંઠ વધારે પુષ્ટ થાય, કેમ કે એ પણ દર્શન મૂળનું કારણ છે. એવી માન્યતા એ દર્શન મોટું રચવાનું કારણ
નુકસાન છે.
લાભ નથી ત્યાં લાભ માયનો, ધર્મ નથી ત્યાં ધર્મ માયનો, કલ્યાણ નથી થયું ત્યાં કલ્યાણ માયનો, કલ્યાણનું કારણ નથી ત્યાં કલ્યાણનું કારણ મોક્ષની ઈચ્છાથી જ કરે. ત્યારે તો સામાન્ય રીતે જેને માનો કે પૈસાની જરૂર નથી, ઠીક છે, આપણે તો મને કર્યું જે કર્યું ઠીક છે, પણ હવે નિવૃત્તિ લઈ લીધી, પૈસા માટે પ્રવૃત્તિ કરવી નથી કે સંયોગ માટે કરવી નથી, પણ કંઈક આત્માનું કલ્યાણ થાય એટલા માટે કરવું છે. પણ એ બધું બહારનું કરતા અંદરનું કોઈ કામ થાય છે એમ નથી. બે વિભાગ શું પાડે છે કે એક આત્મ પરિણામ છે એનું સ્વાભાવિક અંતર્મુખી કાર્ય જે છે એ આખો વિભાગ જુદો છે. એની શરૂઆત, એનું કાર્ય, એની જાતિ, એનું ફળ એ બધું જુદું છે. એ સિવાય ધાર્મિક ક્રિયા જેને કહેવાય છે એમાં જીવ જ્ઞાન કરે છે, એમાં જીવ ધ્યાન કરે છે, એમાં જીવ વ્રત સમયમાં જીવ તપશ્ચર્ય આદિ અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, કાર્યો કરે છે. પણ એ આત્માના અંતરના મિથ્યાત્વના ફળને અડતો નથી, એને છેદી નાખવાની વાત જોઈએ. એને પૂરીની નીચે જવાનું છે, જ્યાં સ્વભાવ પીડ્યો છે ત્યાં ક્યાં જતો નથી. એ પડ તો પડ ઉપર બીજું ઉપર ફડકે છે, એના ઉપર ત્રીજું ઉપર ફડકે છે, એ અંતર વસ્તુ જાય છે. અને એને એમ લાગે છે કે મેં ભૂમિ પણ કર્યું, મેં જ્ઞાન કર્યું, મેં ધ્યાન કર્યું, મેં ઘણું ઘણું કર્યું, ખૂબ કર્યું. આખી જિંદગી ઘણો કરી શું કરું? મોક્ષની ઈચ્છાથી કરીને નવમી ગ્રહ સુધી ગયો છે. અત્યારે તો એવા પરિણામ કોઈના છે નહીં. મને પણ એ દિગંબર એને નથી અત્યારે તો, પણ એ મોક્ષની ઈચ્છા એમ કામ નથી આવતી. અહીંયા જાગૃતિને વિવેક હોવો જોઈએ. માત્ર મોક્ષની ઈચ્છા કામ નથી આવતી, એમાં છેતરાય છે. તો મારે ક્યાં પણ બીજું કંઈ જોઈએ છે? મારે તો મોક્ષ જોઈએ છે, મારે એ જ કરવું છે, મારે ક્યાં બીજું કંઈ કરવું છે? વેપાર કરે છે ને તો ચેક કરે છે કે આ સોદાનો નફો છે કે નુકસાન છે. ત્રણનો માલ હવા ત્રણે વેચો પણ ખરેખર આઠ આના છે, ચાર આના ગયા. આ ક્ષેત્રમાં મારે ન જોઈએ ત્યાં સમજ્યા નથી. ત્રણનો માલ લાવે હવા ત્રણે વેચીને રાજી નથી થતો. ત્રણનો માલ લાવે પણ મારો ખર્ચો આમ કેટલો છે કે ત્રણના માલ ઉપર આઠમે નો ખર્ચો છે, સાડા ત્રણ નો ખર્ચો છે ને પોણા ચારે વેચ્યો તો ચાર આના મળે, સાડા ત્રણે વેચ્યો ત્યાં સુધી તો કઈ ન મળે. હવા ત્રણે વેચીને એમ માનો કે ના ના હું ત્યાં ચાર આના રહ્યો કમાણો, એના ઘરમાંથી ચાર આના ગયા, ઓડમાંથી ગયા, મુદલમાંથી. બરોબર. જેવી ત્યાં કાળજી ને ચોખ્ખા લેવાય છે એમ કહે છે કે અહીંયા તું જે કાંઈ કરતો હોય, શાસ્ત્રનું જ્ઞાન કરતો હોય, આત્માનું ધ્યાન કરવા બેસતો હોય, તો તું કોઈ વ્રતશીલ થઈને બાજુ પાળતો હોય એને અરે જોવાનું તને ઉપયોગ કહેવામાં આવે છે. તું એમાંથી કઈ વિચાર કરે છે અંદરનું કાર્ય થાય છે, બહારનું બહાર કાર્ય કરે છે. આ સત્પુરુષનો એક સ્પષ્ટ વિષય ઉપરનો હાઇલાઇટ એને છે, એવો પ્રકાર છે કે તું ચેક કર, પર્યાય પર્યાય ને કાર્ય કાર્ય તું તપાસ તો કર કે કામ અંદરનું થાય છે કે કામ બહારનું થાય છે. અંદરનું થાય તો અંદરથી આત્મા પુકાર કરશે. અંદરનો આત્મા એટલો શક્તિશાળી છે કે એ કાંઈ સૂરજ છાબડે ઢાંકો રહેશે નહીં. અને બાકી અંધારાના ગમે એટલા પ્રકાર, એ બધા અંધારાના પ્રકાર છે, અજ્ઞાનના પ્રકાર એ બધા અજ્ઞાનના પ્રકાર છે. એનાથી સંતોષ માનવાથી વિચારની દ્રઢ થયા સિવાય બીજું કાંઈ લાભ થતો નથી, નુકસાન થતું થાય. સહજપણે શું પણ ઈચ્છા તો એ ધાર્મિક ક્રિયા કરવાની ઈચ્છા એ જ પોતે ઈચ્છા છે. ઈચ્છા વગર ઈચ્છા વગરનો ક્યાં પ્રશ્ન રહ્યો? એમાં ઈચ્છા વગરનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? અને જીવને રસ ક્યારે થાય? કોઈ પણ કાર્ય કરવાનો રસ ક્યારે થાય? તો એમાંથી એને સુખ મળે એવું હોય તો, જો એને સુખ ન મળે એવું હોય તો ફાલતુ કાર્ય કરવાથી તો કોઈને રસ્તામાં ઉત્પન્ન થતો નથી, તો નિરસ્તે દેખા તેમ છોડી દેશે. નહીં ભાઈ કંઈ એમ કરતો જ નથી ને. એને કલ્યાણની તો ઈચ્છા છે જ કે મારે ધર્મ કરીને મારું હિત તો કરવું જ છે, મારું કલ્યાણ તો કરવું જ છે, મારે સંસારમાં નથી રહેવું, મારે મોક્ષ કરવો છે, એનો મારે સંસારમાં નથી રહેવું. થોડા તપાસી લેવું કે સર પણ એમ થાય છે કે એમ એમ ચાલે છે, તપાસવું જોઈએ. મોક્ષનો આધાર આત્મા તો મહિનો નથી, પણ મૂળ તો શું છે કે એને બે દિશા છે અને બે કાર્યના વિભાગ છે એનો સ્પષ્ટ ખ્યાલ નથી.
બરોબર.
અંદરનું કાર્ય એ આખો માર્ગનું વિભાગ જ જુદો છે, ડિવિઝન જ જુદું છે. અને બહારનું જે બધું થાય છે આખું જુદું છે. બહારનું અંદરના ને કારણ થતું નથી, કારણ કાંઈ સુધી રહ્યો નથી.
બરોબર.
આ પરિસ્થિતિમાં એ બહારના કોઈ પણ કાર્યને મૂલ્ય આપે છે કે કિંમત આપે છે એ તો સિદ્ધ ક્ષેત્ર. બહુ મોટો છે, બહુ મોટો છે. બોલ અથવા પરમ પુરુષ જે સદગુરુ એ આજ્ઞાશ્રેષ્ઠપણો છે, પરમ પુરુષ પણ સ્થાપિત કર્યું છે એમ કે એને તારણહાર કરી શકે, તેને વિશે સર્વાર્પણ સ્વાધીનપણ શિષ્યાબંધ વિધિન છે એને એમ વહેતા છે, તો પણ એવો યોગ પ્રાપ્ત થવો જોઈએ કેમ કે બહુ ભાગ થયો એવો યોગ મળતો નથી. અહીંયા છેલ્લી લીધી પરમ અને તો ચિંતામણી જેવો એનો એક સમય છે એવો મનુષ્ય જે ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. આખી વાતના વિચારો એને જ્ઞાન કર્યું, ધ્યાન કર્યું, વૃક્ષિ સંયમ કર્યા, પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય કે આ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે ને કાંઈક કરું છું એમની હું ઘણું કરું છું એવું આવ્યા વિના રહેતો માની લીધું કે મેં ઘણું કર્યું એ ઘણું કર્યું એ ઊંડે ઊંડે હું ઘણું કરું છું એવું એને આવ્યા વિના શુભ ભાવ કર્યા પણ દ્રષ્ટિ પર્યાય ઉપર હતી. એક વિશેષ વાત સક્ષમ કરે કે જ્ઞાન ધ્યાન અને સંયમ આદિને લીધે અને અનેક પ્રકારના શુભાવ જરૂર થયા, અશુભ ન થયા અને શુભ જરૂર થયા. પણ એ વખતે તારી દ્રષ્ટિ હતી એ પર્યાય ઉપર હતી, આ મેં કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, હું આ કરું છું, હું આ કરું છું. જે ચાલતા શુભ પરિણામ ઉપરનું અહંકમ છે અથવા ત્રિકાળી સત્તા દ્રષ્ટિગોચર થવાને બદલે એકાકાર જ્ઞાનમય દશા, જ્ઞાનમય સત્તા એમાં અહંપણું, એમાં દ્રષ્ટિ સ્થાપવાને બદલે અહંપણું કરીને એમાં દ્રષ્ટિ સ્થાપવાને બદલે ચાલતા કેવળ એક ક્ષણના શુદ્ધા ઉપર આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, આ કરું છું, આ કરું છું, આ કરું છું, તો વિકલ્પ નથી પણ એવો અનુભવ એને રહ્યા કરે છે દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાને લીધે. શુભ ભાવ તો કર્યા પણ દ્રષ્ટિ પર્યાય ઉપર હતી. તપાસો તો સુંદર એવો વિષય છે કે જે ત્રિકાળી પરમાત્મ ગ્રહ પરમ પદાર્થ ઉપર જે દ્રષ્ટિ નહોતી એ સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ હતી. પછી એમાં શુભ ભાવ કર્યા એના ઉપર દ્રષ્ટિ હતી, અશુભ ભાવ કર્યા એના ઉપર દ્રષ્ટિ હતી, જે જે પરિણામ કર્યા એના ઉપર દ્રષ્ટિ રહી. એવડો એટલો એ જ હું પરિણામ ઉપરનું દ્રષ્ટિપણ, એ જ મિથ્યા દ્રષ્ટિપણ, એ જ પર્યાય દ્રષ્ટિપણ અને એ જ અધર્મનું મૂળ કારણ છે, સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. પ્રયત્ન સારમાં જેને પર્યાય મુંડા આ પર સમય આવે છે શુદ્ધ બાંધી છે મને અધિકાર શરૂ કરતા સમ્યક દર્શનનો અધિકાર શરૂ કરતા ચાલે છે. દ્રવ્યનો યોગનો વિષય, દ્રવ્યનું પર્યાયનો ઉત્પાદની ધ્રુવનો વિષય ચાલે છે. દ્રવ્યગુણ પર્યાયની વાત કરતા પર્યાયની વાત કરતા કરતા એમ કે છે પર્યાય મુદ્દા પર ઉપદેશ બોધ લાગુ છે. સિદ્ધાંત બોધ ની આરો વાત ઉપદેશ બોધ ની સિદ્ધાંત બોધ નો વિષય ગજબની શક્તિ છે આચાર્યની. પદાર્થનું અન્ય જ્ઞાન કેવું હોય છે એનો આચાર્ય મહારાજ આવાથી ત્યારથી પ્રારંભ કરે છે. એટલે અર્થ દ્રવ્ય જેટલા અર્થો છે, પદાર્થો છે, જેટલા દ્રવ્યુ છે, જગતની અંદર વસ્તુ બધી દ્રવ્યુ છે, ગુણાત્મક કયા છે દ્રવ્યને, અને એ બધા દ્રવ્યો છે એ ગુણાત્મક છે, એ બધા ગુણના સમૂહ રૂપે છે, ગુણમય છે, અને ગુણમય બધા દ્રવ્યો છે, વળી એ દ્રવ્ય ગુણથી પર્યાયો નીપજે છે, આમ દ્રવ્યગુણ પરિણામનું સ્વરૂપ ખાતા વચ્ચે નાખે છે. પર્યાયાત્મક વસ્તુ છે એમાં આ જીવ અનાદિથી પર્યાયમંદ છે, એ પણ છે, એ જ અન્ય ધર્મ પણ છે, એ જ જીન મત નો ત્યાગ છે. સમય એટલે મત કહેવામાં આવે છે, સમય એટલે મત કહેવામાં આવે છે. તો કે જીન નો સમય નથી, જીન નો માર્ગ નથી, એ પર સમય છે. કોઈ ધર્મમાં જીનમાં હોય તો પર્યાય ગુંડા પર પર્યાયની વાત કરી તો ગ્રહ અને ગુણથી પર્યાય ઉપજે છે. પણ હવે હવે એક વાત કરી દીધી અધ્યાત્મને કે એ પર્યાયની અંદર માત્ર અવધારણ કરીને એટલું જ અસ્તિત્વને ગ્રહણ કરીને જેની દ્રષ્ટિ માત્ર શુભાશુભ ભાવ ઉપર જ રહે છે અથવા વર્તમાન જ્ઞાનના ઉઘાડ ઉપર શોષણ ઉપર રહે છે એ પર્યાયમંદ છે, તે પર સમય છે. તે જીવને સંસાર ભ્રમણ પરિભ્રમણનું મૂળ કારણ છે. કરતા કર્મિકારમાં પંચાણ નંબરના કળશમાં આચાર્ય કહે છે કે વિકલ્પ કયા કરતા, એ વિકલ્પમાં કરતા ક્યાં બને, જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, એટલે કે જેની દ્રષ્ટિ ત્રિકાળી ગ્રહ ઉપર નથી, એ જીવ એક ક્ષણના વિકલ્પ નો કરતા રહેતો રહેવાનું નથી. એ કરતાનું કર્મ અભેદ કરે છે ને એમાં ભિન્નતા ધારણ કરશે, અને આ જેનું વિખ્યાત છે અહીંથી ન છૂટે ત્યાં સુધી કોઈ રીતે વિખ્યાત છૂટવાનું નથી. ગમે તેટલું કરે અંદર જશે નહીં અને બહારમાં બહાર રહેશે. આઈના ગુણનો સાથ લઈએ તો અંદર જઈ શકશે નહીં સંસારનું મૂળ કારણ. સંસારનું મૂળ કારણ શું? વેપાર ધંધો કરે સંસારનું મૂળ કારણ, તમે ગ્રહસ્થી પણ હોય સંસારનું મૂળ કારણ એવી શક્ય નથી. શુભ પરિણામ કરવા જેવા કોઈ પ્રશ્ન જ નથી. આપના પોતલા એકાંત એમાં તો કઈ પ્રશ્ન નથી. પણ અહીંયા તો એમ કહે છે કે અહીંયાથી બચવું સરળ છે. આ જ્ઞાન ધ્યાનને શુભ ભાવ ઉપરની દ્રષ્ટિથી બચવા છે. સંસારથી બસ એટલે સંસારથી નહીં છે, બરોબર. સારું પ્રશ્ન આજે કદાચ તો અશુભ છેડ્યા હશે, કાલે કેટલા અશુભ કરી શકશે,
બરોબર.
એ પાપને સમજે છે ત્યારે પાપને છોડે છે, કેમ કે સમજાવેલો વિષય છે કે આત્માને અભિપ્રાય છે. એટલે પાપ છોડી શકાય તો છોડે છે, પણ સર્વ પાપ કરવાનો તો પ્રશ્ન કરે છે. પણ મૂળમાંથી પાપ ક્યારે છૂટે છે? ભેદ જ્ઞાન વિના પાપની જળ કપાતી નથી. પાપની જળ કપાતી નથી. જો પાપ કાપતું હોય તો સ્વભાવનો નિષેધ કરીને જ્ઞાન સ્વભાવનો આદર કર્યા વિના કોઈ રીતે પાપ ચાલુ નહીં થશે. પાપ મૂળમાંથી નથી થયો. એનું કારણ બીજી રીતે અહીંયા કહે છે કે દ્રષ્ટિ પર્યાય ઉપર હતી, જ્યાં સુધી દ્રષ્ટિ પર્યાય ઉપર છે ત્યાં સુધી કોઈ રીતે અંતર્મુખ થવાશે નહીં. પર્યાય પોતે બલિચક્ર છે, કૃપાળુ દ્રવ્ય સામાન્યની અપેક્ષાઓ જોવામાં આવે તો આત્માનું એક અંગ ને અવયવ હોવા છતાં એને નિયમકાર ને 38 ના સમય બલિચક્ર એ બહિર્ચક્ર છે એમ કહી દીધું. નવ તત્વ ને બહિર્તત્વ કહી દીધું. એ જ પરમ પરિણામે ભાવ સ્વરૂપ જે આત્મતત્વ છે એ જ અંતરતત્વ છે, અને એ અંતરતત્વ એ જ જીવને ઉપાદે છે. અને બીજું કઈ ઉપાદે નથી, ત્યાં એ ઉપાદે નો વિવેક ચાલ્યો છે, વિષય ચાલ્યો છે. એ ખરેખર આત્માને આવો આત્મા જ ઉપાદે છે, બાકીનું કઈ ઉપાદે નથી. નવ ના વિકલ્પ બહાર જાય છે, નવ તત્વોમાં નવ ના વિકલ્પ બહાર જાય છે. અનાદિનો પર્યાય દ્રષ્ટિ જીવ એવા વિકલ્પ કરીને પર્યાયને છોડી શકતો નથી, એનો આશ્રય મૂકી શકતો નથી. ખૂબ ભાવ કર્યા, પરમ દ્રષ્ટિ પર્યાય ઉપર હતી. અગાઉ જ શક્તિ વાળો ને ચૈતન્ય ચક્રવર્તી અગાઉ શક્તિ વાળો ને ચૈતન્ય ચક્રવર્તી તેને ન ઓળખો અને એનું ગ્રહણ ન કરો. મૂળ વસ્તુ છે જેના સામર્થ્ય થી જેની ઓળખાણ છે, ચૈતન્ય ની ઓળખાણ શેનાથી છે? ઓળખાણ કરનાર પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં એમાં પૂર્ણતાની ઓળખાણ આવે છે, પૂર્ણતાનું ભાવભાષણ આવે છે, એનો ખોટો પડે છે. અને ત્યારે એને દિશાપૂર ત્યારે થાય છે, પહેલી દિશાપૂર ત્યારે જ્ઞાન એવું સામર્થ્ય છે. વિચાર કરવા જેવું એવી છે, જે સામર્થ્યનો વિચાર કરવો હોય તો કે જેના અર્થ ઉઘાડમાં પૂર્ણતાને જન્મ કરવાની શક્તિ છે, એની પૂર્ણ શક્તિની શું વાત કરવી છે? એની અર્થજ્ઞતામાં પૂર્ણતાને ગ્રહણ કરવાની, પૂર્ણતાને પચાવવાની, પૂર્ણતાને પકડવાની, પૂર્ણતાને ધારણ કરવાની શક્તિ છે. કે હું પૂર્ણ છું એમ ધારણ કરે છે, એમ ગ્રહણ કરે છે, એમ પકડે છે. એની 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 પૂરતી પર્યાયની પૂર્ણતાની શું વાત કરવી, એની ગુણ સ્વભાવની શું વાત કરવી? આમ સામર્થ્ય પકડવું છે. મારું સામર્થ્ય કેટલું છે, જ્યાં સુધી એને પોતાનું સામર્થ્ય ન ભાષે બધા શક્તિ વાળા શક્તિ જોતું સામર્થ્ય એવી વાત. પ્રત્યક્ષતા ની અસર આવે છે, પ્રત્યક્ષ આત્મા આવો છે, મારો આત્મા પ્રત્યક્ષ આવો છે એમ એને અંદર માંથી એ વાત અસર કરીને ન આવે ત્યાં સુધી અંદર જાતો નથી. આ બુદ્ધમાં જે વાત લેવી છે એ અંદરધારની વાત લેવી છે, બરોબર છે? બુદ્ધાનો વિષય કારણ કે ત્યાં સુધી અંદર નહીં જઈ શકતો. બહારથી શબ્દોથી શાસ્ત્રથી બીજી રીતે ત્રીજી રીતે ગમે રીતે મહિમા કર, અંદર જવાની બીજી વાત છે ને બહાર રહેવું એ બીજી વાત છે. આ બે વાત સમજાઈ જાય તો જીવ બહારનું પ્રથમ છોડીને અંદર માં આવી જાય. નીકળે એનું અંદર માં જવાનું ધ્યાન રહેતું નથી. બહાર ફેરા કરે, એકાદની વાતને પુષ્ટ કરે, ઉલટાનું એને જે ઉપાય હાથમાં આવી ગયો છે એ ઉલટાનો પરિભ્રમણ વૃત્તિ નો હેતુ ઉલટાનો પરિભ્રમણ વૃત્તિ નો હેતુ. એ બધા શક્તિ વાળો જે ચૈતન્ય ચક્રવર્તી કોને ન ઓછો પહેલે યાદ એવી રીતે ઓછા જેટલો મહિમા છે જેટલું મહિમાંગ થયું છે એ જ્ઞાનના ભાષા વિના ભાવ ભાષા વિના ઓળખાણ થયા વિના મહિમા પરાણે લાવી શકાય નહીં. પરાણે લાવેલો ટકી શકે નહીં. કૃત્રિમ રૂપે પૂરા કરે આત્માનો મહિમા. તો એ આત્માનો મહિમા કરવા જેવો છે, બીજો મહિમા કરવા જેવો નથી. પણ જ્યાં સુધી એને અંદરમાં જ્ઞાનમાં ભાષે નહીં ત્યાં સુધી મહિમા આવે નહીં. અનાદિનો ઘર કરી ગયેલો સુભાષિત ભાવ ને એનો ફળનો મહિમા ઘર કરી ગયેલો મહિમા છૂટે નહીં. કેમ કે એ મહિમા પણ એક નિશ્ચિત થયેલી ચીજ છે, નિર્ણય થયેલી ચીજ છે. અને એ નિર્ણય છૂટ્યા છૂટવો અને સ્વરૂપ નિશ્ચય થવો બંનેનો કાળ એક સમકાળ છે, એક કાળ જ રહે. સ્વરૂપનો નિશ્ચય થાય એક બાજુથી તો આ નિશ્ચય તૂટે, આ નિશ્ચય તૂટે અને સ્વરૂપનો નિશ્ચય થાય, બંને એક સાથે કામ થાય છે. સ્વરૂપનો નિશ્ચય થાય અને જૂનો નિશ્ચય અન્યમ રહે, જૂનો નિશ્ચય તૂટે અને સ્વરૂપનો નિશ્ચય આવે નહીં એમ પણ કહે. તેમાંથી એને ગ્રહણ કર્યો નહીં. સામાન્ય સ્વરૂપ ને ગ્રહણ કર્યું નહીં. અદાર શક્તિ કહો કે ગ્રહ નું સામાન્ય સ્વરૂપ કહો, એને ગ્રહણ કર્યું નહીં એટલે પોતા રૂપે ધારણ કર્યું. એવું મારો સ્વરૂપ છે, એ હું છું, મૂળમાં હું આવ્યો છું એ વાત એને ગ્રહણ કરી. એટલું વિશેષને ગ્રહણ, વિશેષને ગ્રહણ એટલે જે શું ભાવ કર્યા, અશુભ ભાવ કર્યા એને પોતાપણે અનુભવ કર્યો એનું નામ ગ્રહણ કર્યું. પોતા રૂપપણે અનુભવ કરવો એનું નામ ગ્રહણ કર્યું. સ્વસ્વરૂપ પોતા સ્વરૂપે છે એને પોતા સ્વરૂપે ન ગ્રહણ કર્યું. કેમ કે એને ઓળખાણ થઈ અને એનાથી જે પર્યાયમાં અહંપણું છે, પર્યાય બુદ્ધિ હોવાને લીધે એમને ચાલુ એ રીતે જીવને સંસાર પરિભ્રમણનું કારણ રહ્યું છે. વિષય કદાચ નાસ્તી નો છે તો પણ એ વિષયને ટાળવાના અસ્થિ યથાર્થ રીતે આવશે નહીં, અથવા અસ્થિનું આવીને નાસ્તીનું કરીને એક સાથે હોય છે. એક સરખાનું તારે ઉધરું થતું જ્ઞાની પરમાત્માને એમની દિશામાં અનેક આશ્ચર્યકારી વિશેષતાઓ પ્રગટ થતી હોય છે. એ સંબંધીનો અનેક પડખે નિમ પ્રકારે વર્ણન આ ગ્રંથ વિશે છે. એમાં એક પણ ઉકરણમાં ગોળમાં પણ એ ગોળ માટે અજ્ઞાની જીવને કેટલી પ્રેરણા આપવાનો વિષય પણ છે, માર્ગદર્શન આપવાનો પણ વિષય છે. એને જ્ઞાનીને કેવી રીતે એ દશા પ્રગટ થાય છે, સાધક દશા કેવી રીતે થાય છે, લખી જાય છે એ વિષયનું પણ મુખ્યપણે વર્ણન જોઈને જે કહેવા ધારે છે એમાં એવી વાત. પ્રથમ એમ વાત એ દ્રષ્ટિનો દોર હાથમાં રાખે. ભાષા સાદી એકદમ દેખાવા છતાં અંદરનું રહસ્ય અને ઉન્નાળ એ અનુભવને સ્પર્શી જાય છે. દ્રષ્ટિનો દોર હાથમાં રાખતી દ્રષ્ટિ શું કામ કરે છે, દ્રષ્ટિનો કાર્ય કરવાનો ગુણ શું છે, કે દ્રષ્ટિ નિજ ચૈતન્ય સત્તાને અસ્તિત્વથી ગ્રહણ કરે છે. અભેદની સત્તાનું ગ્રહણ જે સ્થાનમાં થાય એને દ્રેય દ્રષ્ટિ અથવા સંયુક્ત પ્રધાન કહેવામાં આવે છે. પહેલામાં પહેલું તારું અસ્તિત્વ સ્વીકારું દ્રેય સામાજના શ્રદ્ધાઓ કરીને પકડી જાય. આ એક પાયો નાખવાની વાત છે. મોક્ષ માર્ગને વિશે કોઈ મૂળની વાત હોય તો આ દ્રષ્ટિની વાત છે. બંધન મૂળો મોક્ષ મૂળ ધર્મ કરી છે એને વાત લીધી. મૂળ મજબૂત હોય છે પછી કોઈ જંજાવાતની અસર મૂળ જેનું મજબૂત હોય એ વૃક્ષને થતી જ નથી. કેટલાક વૃક્ષ એવું આવે છે એનો ફેલાવો કાંઈ ન દેખાય. ઊભા વાસો પાલનને ઊભા સાડને એવા ઊભા કેટલાક વૃક્ષો થાય છે. વિસ્તાર વાળું ન હોય પણ મૂળ બહુ મજબૂત હોય. દરિયાના કાંઠે જે આ સાડી ને નાળિયેરી છે, દરિયાના તોફાનીને ઝંઝાવાત વર્ષો સુધી સહન કરે તો પણ એમને ઉભારીએ કેમ કે એનું મૂળ મજબૂત છે. મોટા ભેગોર વરલા હોય તેનો વિસ્તાર ઘણો દેખાય. મોટા ફળ ગાડા હોય ત્યાંના મૂળ એટલા પૈસા હોય અને ગામની વચ્ચે હોય શહેરની વચ્ચે હોય 5-25 વર્ષે એક તોફાન આવે ને મૂળમાંથી ઉખાડી નાખે. ઓલા તો 12 મહિને એક બે તોફાન આવે ને આવે ને આવે છે કેમ કે દરિયા કાંઠે બીજો કોઈ આશરો નથી. એને આ તો ચારે બાજુ મકાનોની વચ્ચે હોય તો પણ મૂળમાંથી ઉખાડી નાખે કેમ કે એનું મૂળ એટલું મજબૂત નથી. બાળાનામ પશ્યંતિ લિંગા બાળી દ્રષ્ટિ જુઓ. બાળકો જેને કહેતા અજ્ઞાન બાળકો, અજ્ઞાન બુદ્ધિ વાળા, બાળક બુદ્ધિ વાળા એ બાહ્ય ચિન્હ ને જુએ છે, બાહ્ય લિંગ ને જુએ છે. એને ત્યાગ કેટલો થયો છે, એને શાસ્ત્ર જ્ઞાન કેટલું આવડે છે, એની ભાષા કેવી સારી છે, એને ગાતા આવડે છે કે એને બજાવતા આવડે છે કે સમજાવતા આવડે છે કે આ બધા બાહ્ય ચિહ્નો છે. એ બાળક બુદ્ધિ અજ્ઞાન બુદ્ધિ થી જોવાની તત્વદ્રષ્ટિ જીવ તો એમ કરીને કહેતા કે જે જીવ તત્વદ્રષ્ટિ છે તે એમ જુએ છે કે અનંત શાંતિના પિંડ ઉપર એની દ્રષ્ટિ એટલે શ્રદ્ધાંત છે કે નહીં. ત્રિકાળ અનંત શાંતિનો પિંડ છે એને શ્રદ્ધાંત થાચી શકે નહીં. ત્યાં એને શ્રદ્ધાથી પોતાના સ્વરૂપની સ્થાપના કરી શકે નહીં. આ વસ્તુ તત્વદ્રષ્ટિનો વિષય છે અને એ તત્વદ્રષ્ટિનો જે વિષય છે ત્યાંથી એ તત્વને નક્કી કરે છે, ત્યાંથી એને એ પ્રમાણિત કરે છે, ત્યાંથી એને એ માન્ય કરે છે. એ સિવાય કોઈ બાહ્ય ચિહ્ન થી માન્ય કરવાનું તત્વદ્રષ્ટિ ને બધું દ્રષ્ટિના દોર ઉપર હાથ જાય છે. નથી સરળ જીવન એટલે સામાન્ય મનુષ્યને જ્ઞાની અજ્ઞાની ની વાણી નો ભેદ સમજાવવો કઠણ છે એ વાત યથાર્થ. કેમ કે કાંઈક સૂક્ષ્મ જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્ય પણ જોવાથી સૂક્ષ્મ જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશામાં મુમુક્ષ જીવો પણ સામાન્ય મનુષ્ય તો એને જ્ઞાની માને, પણ મુમુક્ષમાં પણ જેની મંદ દશા છે અટકચરા છે પોતાને એવી બધું સમજણ પડતી નીચે આવી છે એવા મનુષ્ય જીવો પણ કેવા વચનથી ક્રાંતિ પામે. પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ સુખ જ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જીવી શબ્દો જીવીને ભ્રાંતિ પામવા યોગ્ય ઘણું કરીને નથી થતા. કેમ કે સુષ્ટ જ્ઞાનીની વાણીમાં આશયથી જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. આ માર્ગ વાત કરીએ સમયસાર નો વાંચતી વખતે આશય શું છે એ આશય જે જ્ઞાનીને હોય છે તે અજ્ઞાની જ્ઞાનીને બીજાને સમજાવવાનો આશય નથી હોતો, એ પોતાનો સ્વાધ્યાય કરે છે. પેલાનું એ વસ્તુ જ નથી હોતી પોતાનો સ્વાધ્યાય કરવાનો. જ્ઞાનીની વાણી પૂર્વાર્થ અવરોધ આત્માર્થ ઉપદેશક બધા અવરોધ છે. આત્માર્થ ઉપદેશક અપૂર્વાર્થનું નિરૂપણ કરનાર હોય છે. અપૂરો જે આત્મા અપૂરો સ્વભાવ એના અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અપૂર્વ વિષયને બહાર નીકળે જે યોગ્ય જીવ હોય છે અથવા ઉત્કૃષ્ટ દશામાં નિરૂપણ હોય છે એને એમાં અપૂર્વતા પાત્ર છે. એ શબ્દ નથી જોતો એને એના ભાવમાં અપૂર્વતા છે અને અનુભવ સહિત પણ હોવાથી તે આત્માને સતત જાગૃત કરનારો હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથા ગુણો હોતા નથી. આવા ગુણો અહીંયા
બરોબર
સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાર્થ અવરોધ પણ તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. પદાર્થને જેને અંદરમાં તેનું સામર્થ્ય પકડાણું નથી એટલે એને એ અવરોધ પણ યથાર્થ હોતું નથી. તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણીને વાણી હોય છે. કલ્પનાથી પદાર્થને દ્રવ્યું કર્યા એને કલ્પ અને કલ્પના થશે આપું દરે આવા ગુણ આવી પર્યાય આવો દ્રવ્યુણ પર્યાય એવા છે મહાભારતની અંદરમાં આવતો નથી. એ આજે અનેક પ્રકારના ભેદ છે. જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મનુષ્યને કરાવી દે છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે કેમ કે પોતે અંદરમાં ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય આશય ઉદ્દેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. પણ ઉત્કૃષ્ટ મનુષ્ય જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સૌ સમજાવાયો છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનના વચન ભ્રાંતિ કેમ કરી શકે. બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને એટલે મધ્યમ દશા સુધી લઈ લીધા ઉત્કૃષ્ટ દશાવાળાને છોડ્યા છે. મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો આદર્શપણે જોવામાં આવ્યા છે. બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણો કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનો બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. આ પરીક્ષા દ્રષ્ટિ પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય હવે એમ કહે છે ભૂતકાળના જ્ઞાનીની વાત કરે માત્ર તેની મુખવાણી રહ્યો હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પીછે અજ્ઞાની વાણી વિશે આશય ભેદ હોય છે. વર્તમાન જ્ઞાની પુરુષ તે સ્વાભાવિક જ્ઞાની પુરુષ ને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે અને કહેનાર પુરુષ ની દશાનું તારતમ્ય પણ તેને લક્ષ્યગત થાય છે. તત્રે વર્તમાન જ્ઞાની શબ્દ રૂપે છે તે વિશેષ પદમાં પ્રગટ બોધ બીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીના અર્થની પરીક્ષા જો સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોય વાત કરી. બહુ મોટો છે પછી વિશે કેટલો લીધો છે એના જન્મ વિશે લીધો છે. સૂક્ષ્મ સૂક્ષ્મ વિભાગ તે પ્રદેશ છે ક્ષેત્ર નો અને સૂક્ષ્મ સૂક્ષ્મ અત્યંત નિર્ણય જ્ઞાન ની સ્થિતિ નું સ્વરૂપ ગ્રહણ કરી શકે તો સાક્ષાત્પણે ચાલી છે ડુંગરભાઈ સાથે કેવળ ખોટી અને કેવળ જ્ઞાન
કેવળ જ્ઞાન
આદિ દેવ શ્રી ભગવાન.